તારીખ 26/2/1991 શ્રી સમયસાર કલષ્ટિકા શ્લોક નંબર 181 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું દાદરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 41
સ્વરૂપ આચાર્ય દર્શાવે છે. મોક્ષનું એકમાત્ર કારણ વેદ જ્ઞાન છે. વેદ જ્ઞાન સિવાય ભાવ કર્મથી અને ધર્મ કર્મથી છૂટવાનો બીજો કોઈ ઉપાય નથી એ વાત આગળ કરી ગયા. તેથી કોઈ પણ બીજી ક્રિયા ચિંતનની વિચારની કે કોઈ પણ સ્વભાવની કે મનોસંયોગના શુભયોગની ક્રિયા એ જીવને મોક્ષનું કારણ નથી. મોક્ષનું કારણ વેદજ્ઞાન છે. તેથી સાધક જીવે પોતાની સર્વશક્તિ સર્વશક્તિપૂર્વક વેદજ્ઞાન કરવા જોઈએ છે. એમાંથી ફલિત થાય છે. જો આ એકમાત્ર કારણ છે તો પોતાની પૂરી શક્તિથી એ વેદજ્ઞાન કરવામાં જ શક્તિનો ઉપયોગ કરવો એમ વિચારવું જોઈએ. એ વેદજ્ઞાનનો સિદ્ધાંત એમ ભણ્યો કે અંદરના રાગદ્વેષો અને અશુદ્ધ પરિણતિ એ બંને વચ્ચે શુભ શુદ્ધ સ્વરૂપ અનુભવમાં સમર્થ છે એવું જે જ્ઞાન, તે જ્ઞાનને ચૈતન્ય સ્વરૂપમાં વ્યાપ્ત વ્યાપક ભાવે અથવા ચૈતન્ય સ્વરૂપને અવલંબતા મુખ્યત્વ કર્મનો નાશ થાય છે, શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય. નીચેથી પાંચમી નીચે છે. ભાવાર્થ આમ છે કે જેવી રીતે જોકે ઊંચા લોઢાની છીણી અતિ તીક્ષ્ણ હોય છે તો પણ સમજી વિચારીને લેવાથી અથવા મારવાથી છેદીને બે કરે છે. એ દ્રષ્ટાંત છે. પ્રજ્ઞા છીણી લોઢાની છીણી દ્રષ્ટાંત છે. ઉપમા આપ્યું છે કે જે જ્ઞાનની પર્યાય અંતર્મુખ થઈને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં બેસવા માટે અત્યંત સમર્થ છે, બળવાન છે, તેને અહીંયા પ્રજ્ઞા છીણી કહી છે. એટલે એ છીણીનું વર્ણન કરે છે કે જે લોઢાની છીણી કાપે છે તે લોઢા કરતા છીણીનું લોઢું વધારે ઊંચી ક્વોલિટીનું હોય છે, બળવાન હોય છે, ઊંચા લોઢાની એ છીણી હોય છે. નહીતર લોઢાને કાપવા જતા છીણી મૂઠી થઈ જાય, લોઢું ન કપાય પણ છીણી મૂઠી થઈ જાય. એટલે જેને કાપવું છે તો બળવાન હોવું જોઈએ, એમ અહીંયા જ્ઞાન પણ બળવાન હોવું જોઈએ. એ વિશે કાલે વિચાર્યું આપણે કે જ્ઞાન કોનું બળવાન થાય છે, કોનું સૂક્ષ્મ થાય છે, કોનું તીક્ષ્ણ થાય છે, કે જે જીવ ઉદય ભાવમાં નિરસ થાય છે અથવા ઉદય ભાવમાં ઘણા વર્ષથી પ્રવર્તતા જે પોતાની શક્તિ નિર્બળ થાય છે જ્ઞાનાદિની, એવી નિર્બળતાના સમયમાં વેદ જ્ઞાન કરી શકાતું નથી. 197 બોર્ડમાંથી વચનાબદ્ધમાંથી આધાર કે એવું ન હોય, એવું ન થાય કે જીવને પરમા સુખ બુદ્ધિ અને રસ બુદ્ધિ રહે અને તે જ્ઞાન કરી શકે એવું બનતું નથી. કેમ કે એની શક્તિ એ વખતે પરમા રસ બુદ્ધિ થી સુખ બુદ્ધિ થી જોર થી પ્રેરી રહી છે અને એ વિરુદ્ધ દિશામાં અધ્યતન પરિણામ અવિરુદ્ધ દશામાં અંતર્મુખ થઈ શકતું નથી. એટલે એ શરત સહિત એ ભૂમિકા સહિત એટલી તૈયારી સહિત જે જ્ઞાન કરવાનો વિષય ચાલે છે. કેવી રીતે? જો કે સમયમ દ્રષ્ટિ જીવનું જ્ઞાન અત્યંત તીક્ષ્ણ છે તો પણ જીવ કર્મની જે અંદરમાં સંધિ તેમાં પ્રવેશ કરતા અસંખ્ય બુદ્ધિગોચર છેદીને બે કરે છે. પછી સકળ કર્મનો ક્ષય થવાથી સાક્ષાત છેદીને ભિન્ન કરે છે. અહીંયા સમ્યક દ્રષ્ટિ જીવનો અધિકાર લીધો છે. કેમ કે મોક્ષ તો સમ્યક દ્રષ્ટિ જીવ સમ્યક દર્શન પૂર્વક જ્ઞાન કરે તેનો થાય છે, અધિકાર તો મોક્ષનો ચાલે છે. કોણ મોક્ષની પ્રાપ્તિ કરે? કે જે સમ્યક દ્રષ્ટિ થઈને ભેદ જ્ઞાનની પ્રવૃત્તિ પરિણામમાં ચાલુ રાખે તેનો મોક્ષ થાય. સમ્યક દર્શન પૂર્વક ભેદ જ્ઞાન થાય તો મોક્ષ થાય એમ અહીંયા પ્રતિપાદક છે. એમ છતાં અહીંયા એટલો પ્રશ્ન મોક્ષને ઉદભવે કે સમ્યક દ્રષ્ટિ તો ભેદ જ્ઞાન કરે પણ અમને સમ્યક દર્શન નથી માટે ભેદ જ્ઞાન ક્યાંથી થાય? અને અમને તો ભેદ જ્ઞાન સમ્યક દર્શન પૂર્વક સરળ થતું નથી. અમારા માટે આ વાત કેવી રીતે કામની છે અથવા અમને શું ઉપયોગી છે, અમારે આ વાતનું કેવી રીતે પ્રયોજન છે, એટલું અહીંયા વિચારવાનું આવશ્યક છે. તો સમ્યક દ્રષ્ટિ જે રીતે ભેદ જ્ઞાન કરે છે તે અહીંયા દર્શાવે છે. તો મોક્ષને જે રીતે ભેદ જ્ઞાન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ? જે રીતે સમ્યક દ્રષ્ટિ કાર્ય કરે છે એની કાર્ય પદ્ધતિને સમજીને પોતે પણ એથી આ બીજીથી બીજા પ્રકારની કાર્ય પદ્ધતિ હોય તો બદલી નાખીને કથારૂપ કાર્ય પદ્ધતિમાં આવે તો એને પણ સમ્યક દર્શન અધિકારની પ્રાપ્તિ થાય અને પ્રેરણાની ક્રિયા બરાબર એની સફળ થાય. એટલે એમ સમજવા યોગ્ય છે કે સમ્યક દ્રષ્ટિને સાક્ષાત ભેદ જ્ઞાન થાય છે જ્યારે મુમુક્ષુ જીવ સમ્યક દર્શનાદિની પ્રાપ્તિ અર્થે ભેદ જ્ઞાનનો પ્રયત્ન કરે છે, પ્રયાસ કરે છે, વારંવાર અભ્યાસ કરે છે. એ પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત થાય ત્યારે તેને સમ્યક દર્શન અને સ્વાનુભવની પ્રાપ્તિ થાય છે. એટલે સમ્યક દ્રષ્ટિની વાત છે અને અમારી વાત નથી, માત્ર અમને લાગુ પડતી નથી એવી રીતે આ વાતને ગૌણ કરી નાખવા દીધી નથી. પણ એમાંથી શું ગ્રહણ કરવું છે, મારે શું ગ્રહણ કરવું છે, મારે કેવી રીતે ગ્રહણ કરવું છે એ વાત પોતે વિચારવી જોઈએ. એવી રીતે સમ્યક દ્રષ્ટિ જીવનું જ્ઞાન અત્યંત તીક્ષ્ણ છે. તો સમ્યક દ્રષ્ટિ જીવનું જ્ઞાન અત્યંત તીક્ષ્ણ છે પણ અમારું જ્ઞાન અત્યંત તીક્ષ્ણ નથી. અહીંથી પ્રશ્ન તો અહીંથી ઉઠી એવું છે કે તો સમ્યક દ્રષ્ટિ છે એટલે એનું જ્ઞાન સૂક્ષ્મ છે, તીક્ષ્ણ છે. પણ અમને સમ્યક દર્શન નહીં હોવાથી અમારું જ્ઞાન તીક્ષ્ણ નથી. એ વિષયની અંદર પણ મુમુક્ષુની ભૂમિકાનો એને યથાયોગ્ય વિચાર કર્યો હોય, એને ખ્યાલ હોવો જોઈએ કે જેની રુચિ પર પદાર્થો ઉપર છે, જેની રુચિ પર ભાવની છે, એનું જ્ઞાન સ્થૂળ થાય છે, એનું જ્ઞાન તીક્ષ્ણ થઈ શકતું નથી. ભેદ કરો, ભેદ જ્ઞાન કરવા માટે પણ જે મોક્ષ જીવ પોતાના આત્મકલ્યાણના હેતુથી, આત્મકલ્યાણના ધ્યેયથી અધ્યાત્મ તત્વની રુચિમાન થાય છે, પોતાના સ્વરૂપ સમજવા માટે રુચિમાન થાય છે, અધ્યાત્મ ભાવો જેને રુચે છે એવી જેની યોગ્યતા થાય છે તેનું જ્ઞાન પણ સૂક્ષ્મ અને તીક્ષ્ણ થઈ શકે છે. એટલે સમય દ્રષ્ટિ જીવનું જ્ઞાન તો સૂક્ષ્મ અને તીક્ષ્ણ છે, અને જે જે સમય દ્રષ્ટિ થવાની તૈયારી કરે છે એનું જ્ઞાન પણ સૂક્ષ્મ અને તીક્ષ્ણ થાય છે. ભલે તે જ્ઞાન સમય દ્રષ્ટિ જેટલું તીક્ષ્ણ ના હોય પણ સમ્યક દર્શન પામવા માટે એની તીક્ષ્ણતા ના આવે એવું તો બિલકુલ વિચારવા યોગ્ય નથી. આ અનુસંધાન છે. જો આત્મા સ્વરૂપે કરીને સૂક્ષ્મ ન હોય તો પોતે સ્થૂળ હોય તો તરત જ જણાય, પણ પોતાનું સ્વરૂપ જ સૂક્ષ્મ છે. જો સ્વરૂપ થી પોતે સૂક્ષ્મ છે તો સૂક્ષ્મતા તો અંદર થી આવવાની છે, સ્વરૂપમાં થી આવવાની છે. સૂક્ષ્મતા એને બહારથી કાંઈ પુસ્તકમાંથી, પાનામાંથી, ગ્રંથમાંથી લેવા જવાની નથી. એ વાત સ્પષ્ટ થાય છે. અહીંયા તો પર્યાય અપેક્ષાએ વિચારીએ તો કે કોનું જ્ઞાન સૂક્ષ્મ થાય, અધ્યાત્મના વિષયમાં અથવા ભેદ જ્ઞાન કરવા માટે વેદ જ્ઞાનની કાર્યક્ષમતા એબિલિટી જેને કહે છે તે કોને ઉત્પન્ન થાય, કેવા મોક્ષને ઉત્પન્ન થાય. આ તો કી પોઈન્ટ પ્રશ્ન વિચારીએ તો કે જે જીવને આત્મરુચિ પ્રગટ થાય એ આત્મરુચિ જ્ઞાનને સૂક્ષ્મ કરે છે અને તીક્ષ્ણ કરે છે. આ સિદ્ધે સિદ્ધિ વાત છે. જેને પરની અથવા પર ભાવની રુચિ છે એનું જ્ઞાન સ્થૂળ છે, સ્થૂળ થઈ જવાનું પણ છે, વધારે સ્થૂળ થવાનું છે. વર્તમાનમાં સ્થૂળ છે અને વધારે સ્થૂળ પણ એને પામી જશે. એટલે જેને ભેદ જ્ઞાન કરવું હોય તેને પોતાના આત્મહિતની અત્યંત અત્યંત રુચિ હોવી ઘટે છે. અને સમ્યક દર્શન ને સિદ્ધે સિદ્ધું અનુસંધાન છે. એ અનુસંધાન વિચારવાનું છે, નહીતર બહુભાગ મુમુક્ષુ જે શું કરે છે સમય દ્રષ્ટિને આમ હોય, મુખ્યા દ્રષ્ટિને આમ હોય, સમય દ્રષ્ટિ જીવનું વર્ણન આવે, મુખ્યા દ્રષ્ટિનું વર્ણન આવે. હવે આપણે તો રહ્યા મુખ્યા દ્રષ્ટિ, આપણે શું કરીએ, આપણે ક્યાં જ્ઞાની છીએ, આપણે ક્યાં સમય દ્રષ્ટિ છે. માટે આપણને તો જેવું મુખ્યા દ્રષ્ટિ છે બધાને હોય એવું જ આપણને હોય. એટલે એ તો સમય દ્રષ્ટિ થવાની વાત તો પહેલેથી જ મેં તો મૂકી દીધી છે. એ પ્રકારની વિચારણા યોગ્ય નથી. એમ વિચારવું જોઈએ છે કે આ સમય દ્રષ્ટિ થયા કેવી રીતે, એનું અનુસંધાન શું છે, કઈ દશા સાથે એનું અનુસંધાન છે, એવા પ્રકારની દશા સાથે એનું અનુસંધાન છે કે મોક્ષથી મિથ્યા દર્શનને છોડીને સમય દર્શન પ્રાપ્ત કરી શકે છે. આ મુદ્દા ઉપર અમુક શું જીવની વિચારણા હવે ઘટે છે, થવી ઘટે છે. એટલે જ્યાં જ્યાં સમય દ્રષ્ટિની વાત આવે ત્યારે એને અનુરૂપ મુમુક્ષુ જે કેવા પરિણામ કરે તો એ સમય પ્રસંગને પ્રાપ્ત થાય, આ મુદ્દા ઉપર એનું ધ્યાન જરૂરી છે. એ વિષય ઉપર જો લક્ષ્ય કેન્દ્રિત ન કરવામાં આવે તો બધું સ્થૂળપણે ઉપર ઉપરથી વાંચીને માત્ર ધારણાનો વિષય થઈ જાય. શું કહે છે કે જો કે સમય દ્રષ્ટિ જીવનું જ્ઞાન અત્યંત તીક્ષ્ણ છે, તો પણ જીવ અને કર્મની છે જે અંદરમાં સમજી ભાવ કર્મ લેવા કે દ્રવ્ય કર્મ તો સર્વસ્ત જીવને જ્ઞાન ગોચર થતા જ નથી. એટલે દ્રવ્ય કર્મનો વિકલ્પ અહીંયા કાંઈ પણ કરવા યોગ્ય નથી. એ તો શાસ્ત્ર વાંચીને એ બધો વળગાડ ઊભો થાય છે દ્રવ્ય કર્મનો. જ્યાં દ્રવ્ય કર્મની વાત લેવી, ભાવ કર્મની ન લેવી, દ્રવ્ય કર્મની લેવી, પણ દ્રવ્ય કર્મમાં તો દ્રવ્ય કર્મમાં તો જીવને દેખાતા જ નથી. પ્રથમ તો એ વિચારવા યોગ્ય છે કે અધ્યાત્મનો વિષય બુદ્ધિગોચર છે કે અધ્યાત્મનો વિષય બુદ્ધિગોચર નથી. આપણું ચોખ્ખું કરી લેવું જોઈએ. કર્ણાનો યોગનો વિષય બુદ્ધિગોચર નથી. તદ્દન મધ્ય સાફ કહે છે તદ્દન મધ્યનો અને એ વિષય શોષણ ન હોય તો એવા શાસ્ત્ર ની આવી વિસ્તારથી ટીકા કોઈ કરી શકે નહીં. એટલે એમ કહેવું છે કે જે કર્ણાનુયોગની અંદર નિષ્ણાત છે એવા વિદ્વાન અને જ્ઞાની બંને જે છે, એકલા જ્ઞાની છે એમ નથી અને એકલા વિદ્વાન છે એમ પણ નથી. જે જ્ઞાની પણ છે અને વિદ્વાન પણ છે અને જેનો કર્મ કરનારી યોગમાં ઘણો પ્રવેશ છે એવા આચાર્ય કલ્પ પંડિત ચોરનપુરજી એમ કહે છે કે કર્ણાનુયોગનો વિષય તો કેવળ જ્ઞાનગોચર છે, છતાં બુદ્ધિગોચર થતો નથી. જે કાંઈ શાસ્ત્રમાં નિરૂપણ છે તે કેવળ જ્ઞાન અનુસાર પરંપરાથી આચાર્યએ જે ધારણ કરી રાખ્યું એની પરંપરાથી આ શાસ્ત્રોનું પ્રતિપાદન ચાલે છે. જ્યારે અધ્યાત્મમાં એવું નથી. આ વાત એમને મોક્ષમાં પ્રકાશકમાં કરે છે. અધ્યાત્મનો વિષય તો બુદ્ધિગોચર છે. જે પરિણામો બુદ્ધિમાં સમજી શકાય કે જીવને રાગ થયો એમ પોતે સમજી શકે, જીવને જ્ઞાન થયો એમ સમજી શકે, જ્ઞાન અને રાગનું એકત્વ થઈ રહ્યું છે એ સમજી શકે, જ્ઞાન અને રાગ જુદા પણ પડે છે એમ સમજી શકે, એવું બુદ્ધિમાં આવે એવું આ કાર્ય છે. જો બુદ્ધિમાં આવે એવું આ કાર્ય ન હોય તો આ બુદ્ધિ વાત માત્ર અંધશ્રદ્ધાથી સ્વીકારવી પડે એવી થઈ જાય. અંધશ્રદ્ધાનો આ વિષય નથી. આ તો સમજીને વિચારીને બુદ્ધિપૂર્વક પ્રયત્ન ઉત્પન્ન થાય છે એની વાત છે. વેદનામાં શું કહે છે કે સમ્યક દ્રષ્ટિ જીવનું જ્ઞાન અત્યંત તીક્ષ્ણ છે, એટલે ઘણું સારું એવું તીક્ષ્ણ છે. તો પણ જીવ કર્મની છે જે અંદરમાં સંધિ, એટલે જીવ અને દાદાજી ભાવ કર્મ અંદરની અંદર એક જ પર્યાયની અંદર એક સાથે રહેલા છે. સંધિ છે એટલે જોડાણ છે, સંધિ છે એટલે એકમેક થયા નથી પણ જોડાણ છે બે વચ્ચે. તેમાં પ્રવેશ કરતા એટલે તે બાજુ વળીને જોતા અવલોકન કરતા પ્રથમ તો બુદ્ધિ ગોચર છેદીને બે કરે છે. એટલે જે મુમુક્ષુ જીવનું જ્ઞાન પણ અને સમ્યક દ્રષ્ટિ જીવનું જ્ઞાન પણ જો પોતાના પરિણામનું અવલોકન કરે અને એ અવલોકનની પ્રેક્ટિસથી પ્રયોગથી સૂક્ષ્મ અવલોકન થાય, જેમ જેમ પ્રયોગમાં આગળ વધે તેમ અવલોકન સૂક્ષ્મ થતું જશે, અને એ સૂક્ષ્મ અવલોકનથી જે જ્ઞાન અને રાગ વચ્ચે ભિન્નભિન્નપણ છે, એ પર્યાયમાં હોવા છતાં પણ રાગ છે તે જ્ઞાન નથી, રાગની હયાતીમાં જ્ઞાન નથી ને જ્ઞાનની હયાતીમાં રાગ નથી, એવું એ જુદું બુદ્ધિગોચર રીતે સમજી શકે છે, અનુભવી શકે છે. રાગના અનુભવનો પ્રકાર આકુરતા મળે છે, એટલે રાગ આકુરતા મળે પણ અનુભવાય છે. જ્ઞાન નિરાકુરતા મળે પણ અનુભવાય છે. આમ બંનેના અનુભવમાં ભિન્ન ભિન્ન આસ્વાદ આવે છે. એકમાં આકુરતાનો આસ્વાદ અને અનુભવ છે, બીજામાં નિરાકુરતાનો આસ્વાદ અને અનુભવ છે. જીવના પોતાના અનુભવને સૂક્ષ્મ દ્રષ્ટિએ અવલોક્યા વિના એક મેટ કરીને જીવ એક મેટ પણે અનાદિથી રહેશે કરીને પરંતુ જ રહ્યો છે. અને એવું જે લાગણી એકત્વ ભાવમાં તે જીવને પરિભ્રમણનું કાર્ય છે, અને તે જીવને અનંત પ્રકારના દોષનું ઉત્પાદન કારણ છે. સમસ્ત પ્રકારના દોષનું મૂળ કારણ આ જગ્યાએ આ મૂળ્યું છે. એટલે પહેલામાં પહેલું જો સરખી રીતે કામ કરવું હોય તો આ મૂળને પહેલા ખલાસ કરવો જોઈએ, પછી ન કરવું એમ વાત નથી. બીજા દોષ સાધવાનું કામ ન કરવું એ પ્રશ્ન નથી. બીજા દોષ સહેલાઈથી કાઢવા માટે સમર્થ થવું હોય તો મૂળ દોષ પહેલા ટાળવો. મૂળ દોષ એવો ને એવો સાજો રાખવામાં આવે, એટલે મૂળિયો સાજો રાખીને ઉપર ઉપરથી પાંદડા તોડવામાં આવે તો વળી પાછું એ વૃક્ષ દોષ નું પાંદરી જવાનું છે, નવા પાંદડા ઉગી જવાના છે. એટલે સનાતન જૈન માર્ગમાં અથવા દિગંબર જૈનના તમામ સાહિત્યમાં સત સાહિત્યમાં જે સત્કૃષ્ણ અને મુનિઓને લેખા છે તે અત્યારે તો બધા ગમે તે ચોકડી લખી નાખે છે, એની વાત નથી. એ સત્સાહિત્યમાં આ વાત ઉપર ઘણું વજન છે, અને આ પદ્ધતિથી નિર્દોષ થવાની પ્રક્રિયાને ઉપદેશમાં લેવામાં આવી છે. ક્રમભંગ ઉપદેશ કરતા નથી. જે ક્રમથી યથાર્થપણે આત્મા નિર્દોષતાને પ્રાપ્ત કરે, પવિત્રતાને પ્રાપ્ત કરે, એ ચકાસી ક્રમ નિયમિત અને સારી રીતે વ્યવસ્થિતપણે ઉપદેશની પદ્ધતિ સત્શાસ્ત્રોમાં બરાબર ચાલી છે. અહીંયા પણ એમ કહે છે કે પહેલા બુદ્ધિ ગોચર છેલ્લીને ભિન્ન કરે છે, એટલે બુદ્ધિમાં આવી શકે છે. જ્ઞાન જુદું છે અને રાગ જુદું છે એવું બુદ્ધિમાં આવી શકે છે. ફુગાનીજીનો દૃષ્ટાંત લઈએ. ગુરુદેવ શ્રીનો પરિચય નહોતો. દિગંબર પોતે મૂળ દિગંબર હોવાથી દિગંબર શાસ્ત્રો વાંચ્યા, ઘરે પંડિતને રાખીને સમજવા માટે તે વાત શીખવાની દ્રષ્ટિએ સમજ્યા હતા. એ પહેલા કઈ વાંચ્યું નહોતું, સાંભળ્યું નહોતું, એવું કઈ નથી. પણ ગુરુદેવ શ્રીની વાણીમાં જે રાગ અને જ્ઞાન જુદા છે એ રીતે એમણે સાંભળ્યું નહોતું, એ રીતે પ્રત્યક્ષ કહેનાર પાસેથી સાંભળ્યું નહોતું. રાગ અને જ્ઞાન જુદા છે એવું દિગંબર શાસ્ત્રોમાં, દિગંબર આચાર્યો અને જ્ઞાનના શાસ્ત્રોમાં વાતો ઘણી અતિ પ્રસિદ્ધ છે. વિજ્ઞાનની વાત કોઈ દિગંબર લોકો જાણતા નથી એમ કહી શકાશે? તો ગામમાં તો ઘણી વાતો આવે છે, છતાં એ ભેદ જ્ઞાનનું જે સ્વરૂપ છે અને ભેદ જ્ઞાન કેવી રીતે થાય એની વાત એમને ગુરુદેવના પ્રવચનમાંથી મળી. એક કલાકના પ્રવચનમાં વાત તો ઘણી આવે તો પણ એમને પોતાના પ્રયોજનની વાત પકડી કે જ્ઞાન અને રાગ જુદા છે. અને આ વાત આપણે નથી સાંભળી, આપણે નથી વાંચી, એમણે પણ વાંચી છે સાંભળી, આપણે પણ વાંચીને સાંભળી, કહેવાય વાંચ્યું અને સાંભળ્યું, પણ સાંભળવા સાંભળવામાં વિધેય છે. કે માણસે માણસે ફેર, માણસ તો બધા કહેવાય પણ માણસે માણસે ફેર, એક લાખે ન મળે અને એક તાંબા ના ફેર એમ કહેવાય. લાખ રૂપિયાથી પણ મૂલ્ય ન થાય અને એક માણસ નો એવું મૂલ્ય થાય કે એક પૈસા ના તેર મળે એટલું મૂલ્ય થાય, કહેવાય તો બંને માણસ. એમ પ્રવચન નું શ્રવણ તે શ્રવણ છે પણ સાંભળવા સાંભળવામાં કેટલો ફેર પડે છે. તો એમણે એક અજોડ દાખલો બેસાડ્યો છે. ગુરુદેવ શ્રી એક તીર્થંકર ઉતર્યો છે અને એમના ભવિષ્યમાં પુરાણ લખાશે, મહાપુરુષોના પુરાણ લખાય છે, એમાં એમના પૂર્વ ભવ પણ લખાય છે અને એમનો વર્તમાન ભવ છેલ્લો ભવ પણ લખાય છે. એ પૂર્વ ભવની અંદર પણ બીજા જે જે કોઈ સાથે એવા મહાન કાર્યો કરનારા હોય એનું ચરિત્ર પણ લખાય છે. એમના એમના પુરાણમાં ઇતિહાસ, પુરાણ એટલે ઇતિહાસ છે, એ બધો દાખલો એમને બેસાડ્યો છે કે એક જ પ્રવચન સાંભળતા જ એમણે ભેદ જ્ઞાન કરીને ભેદ જ્ઞાનનો પ્રયોગ ચાલુ કરી દીધો. જ્ઞાન ને રાગ જુદા છે એટલું સાંભળીને જેમણે જ્ઞાન ને રાગ ને જુદા જુદા અનુભવ કરવાનો પ્રયત્ન અભ્યાસ શરૂ કરી દીધો અને એટલો જોરથી ઉપાડ કર્યો એ પ્રયોગનો, એક જ રાતમાં એમણે સમય દર્શન ની પ્રાપ્તિ કરી. અજોડ રાખવા આવો દાખલો જોવા મળે મુશ્કેલ છે એવો દાખલો છે, કેમ કે સામાન્ય રીતે મુમુક્ષુજીને ઘણો સમય લાગે છે, મહિનાઓ લાગે, વર્ષો લાગે, કોઈ તો બીજા ભાવમાં પ્રાપ્ત કરે એવું બને છે, બીજા ભાવમાં પ્રાપ્ત કરે, સંસ્કાર લઈને જાય અને પછી પ્રાપ્ત કરે. આ તો સિદ્ધો જ ભલી, એવું પણ નથી કે એ સંસ્કાર લઈને આવ્યા હતા, એ વાત અહીંયા સ્પષ્ટ કરવા યોગ્ય છે. મિત્ર પ્રશ્ન આવે છે, આ પ્રશ્ન રાત્રિ ચર્ચામાં આવી ગયો, માતાજી તો સંસ્કાર લઈને આવ્યા હતા, આપણે ક્યાં સંસ્કાર છે? આ સોગા લીધે છે, કોઈ સંસ્કાર લઈને આવતા, જો સંસ્કાર લઈને આવ્યા હોત તો એમને સ્વામી સાર્વજનના સંપ્રદાયમાં હતું અને બોલી ગયું અને એમને પંડિતો પાસેથી એ બધા શાસ્ત્રો શીખવા માટે ગુરુદેવ શ્રીની વાણી માટે પત્તો લાગ્યો. પરોક્ષ વાણી અને પ્રત્યક્ષ વાણીનો શું તફાવત છે એનો પણ આ એક જબરદસ્ત પુરાવો છે. આચાર્યની વાણી પરોક્ષ મને હતી ગ્રંથોમાં, તો પણ એમાંથી ભેદ જ્ઞાનને સમય દર્શન ન થઈ, સંસ્કારમાં પણ સંસ્કારો તો થઈ જાય જેમ ગુરુદેવ થઈ ગયા. તો એમને પ્રત્યક્ષ સત્પુરુષ નું હોવું કે મળવું અનિવાર્ય છે. અને એ પ્રત્યક્ષ વાણી સાંભળી તો એક જ વખતના શ્રવણમાં, એક જ દિવસના શ્રવણમાં એમને સંસ્કાર પણ લીધા, ભાવભાષણ પણ લીધું, પ્રયોગ અને પુરુષાર્થ પણ ચાલુ કર્યો અને અનુભવ પણ લીધો. આ બધું થયું બહુ જ થોડા સમયની અંદર, કલાકોમાં આટલું કામ થઈ જાય છે. જીવ યથાર્થપણે પુરુષાર્થને ઉપાડે તો, ન કરે તો અનંત કાળે, યથાર્થ થાય તો અંતર્ભૂતમાં પણ થાય. આવી વાત છે.
ગોલ તો પહેલાથી નક્કી હતો,
એ તો પોતાને પોતાનું ધ્યેય તો પહેલેથી નક્કી હતું. એટલે તો એમનું બીજે ક્યાંય ધ્યાન રહેતું નતું. ઇતિહાસ જોઈએ, જરા ગ્રસ્ત માણસે સમજવા જેવો વિષય છે. થોડો વિષયાંતર કરીને પણ લઈએ છીએ વાત, કે એમનો આત્મકલ્યાણ બાજુની જે ભાવના અને આત્મકલ્યાણ કરવાનું જે ધ્યેય, એ એટલું બધું જોરદાર હતું કે ધંધામાં એમનું ધ્યાન દુકાન છે, રેલવેની અંદર એ વખતે મોક્ષની ભૂમિકામાં ધંધામાં ધ્યાન નહોતું, ધંધામાં ધ્યાન નહોતું ને પૂર્વ કર્મનો પુણ્ય યોગ પણ નહોતો, પ્રારબ્ધ યોગ પણ નહોતો. એટલે ધંધામાં નિષ્ફળતા આવી, સફળતા ન આવી, દુકાન બંધ કરવાનો દિવસ આવ્યો. લોકોએ દુકાન બંધ કરી એ પહેલા આત્માના મોક્ષ માર્ગની દુકાન ખોલી નાખી દીધી. હવે હું પૂછું છું કે એમને નુકસાન કર્યું કે લાભ કર્યો? લાભ અવશ્ય છે કે દુકાન બંધ કરવાનો મારો આવ્યો છે, એ તો એમનો ઇતિહાસ બોલે છે. પણ જે દુર્લક્ષ થઈ ગયું એને કારણે નહીં, પણ પૂર્વ પ્રારબ્ધના યોગના કારણે આ જીવિકાનો ઉપાર્જન ન થાય એવી પરિસ્થિતિમાં દુકાન મુકાઈ ગઈ, કુટુંબનો ભરણ પોષણ ન થાય એવી પરિસ્થિતિમાં દુકાન મુકાઈ ગઈ. પણ એ પહેલા સમ્યક દર્શનની દુકાન ખુલી ગઈ, સમ્યક જ્ઞાનનો વેપાર ચાલુ થઈ ગયો. હવે એમને નુકસાન ગયું કે લાભ થયું? પરીક્ષા પ્રશ્નોમાં આવા પ્રશ્ન પૂછવા જોઈએ. આપણને પરીક્ષા લેવાય છે ને પાછળમાં આવા પ્રશ્ન પૂછવા જોઈએ, કેમ કે અહીંયા હલી જાય છે જીવ. જરા પોતાને સ્નેહ ઉપરની સાવધાનીની પકડ ઢીલી કરવી પણ એને ફાવતી નથી. આ તો હજી તો ઢીલી જ કરવાની છે, તો કંઈક મોકળાશ થાય સ્વરૂપને સાવધાની કરવાની, પણ ઢીલી કરવા જેટલી પણ પકડ ઓછી થતી નથી, તો પછી સ્વરૂપ પ્રાપ્તિની આશા રાખવી એ તદ્દન બેકાર છે, એ કોઈ રીતે થઈ શકે.
અહીંયા પૂછો એટલે અમારે હાથ ઉપાડ્યું,
નહીં તો ક્યાં પૂછવું? આયામાં પૂછો તો ક્યાં પૂછવું? હવે આપણે ન પૂછીએ, તમે કહ્યું બજારમાં પૂછીએ,
તમે પૂછો એટલે આ પાડી પડે.
હકીકત છે કે નહીં? આ દુકાન બંધ થઈ, આજીવિકાનું સાધન ન રહ્યું અને દેશ છોડી, ગામ છોડીને પરદેશ કલકત્તામાં આવી શકે છે, સેનિટોરિયમમાં અને ધર્મશાળામાં રહીને બજારમાં જવાનું શરૂ કર્યું, વેપાર કરવાનું ચાલુ કર્યું વગર મૂડીએ વગર સાધને. પૂર્વ પ્રારબ્ધ પ્રમાણે જે કાંઈ અવસ્થા ને વ્યવસ્થા થઈ કે થઈ, પણ એ બધી પરિસ્થિતિમાં પોતાના સુખને શાંતિને અનુભવતા અનુભવતા, શું દુઃખી થતા થતા નહીં, પોતાની સુખ શાંતિને અનુભવતા અનુભવતા એટલી અવસ્થા પોતાને ચતુર્થ ગુણ સ્થાનમાં મજબૂત કરી કે અચારિત્રના મૂળિયા બાળી નાખ્યા, 18 વર્ષની સાધક દશામાં એક અવતાર એકનો માત્ર એક જ ભાવ બાકી રહે છે સ્થિતિ તો સંસારમાં બહારમાં સંસારમાં અંદરમાં આત્મામાં રહીને બહારમાં સંસારમાં રહીને અંદરમાં આત્મામાં રહીને આય સુધી આ ક્ષેત્રમાં આ કામમાં છેલ્લી ઘડીનું કામ એમણે કર્યું જેટલું કાર્ય કરી શકાય એની છેલ્લી વર્ષ સુધી પહોંચી ગયા વિચારવાનું જે પ્રશ્ન છે કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર નાનો હોય કે પણ એ તો ધંધો નાનો હોય છે જીવ અંદરમાં આત્મામાં પોતાનું આત્મહિત સાધી શકે છે એના આ એક જીવન બહુ મોટા પુરાવા બહુ મોટા દાખલા અને દ્રષ્ટાંત છે અને તેથી કોઈએ જરા પણ નાસીપાસ થવાની જરૂર માત્ર નાસીપાસ ન થવા માટેની છે આશાસ્પદ વાત છે કે કોઈ પણ જીવ ફક્ત એમ નિર્ણય કરે નિર્ધાર કરે કે મારે ગમે તે હાલતમાં કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કામ ભાવ હોય મારું કલ્યાણ કરવા સંબંધીનો પ્રયત્ન તો ચાલુ જ રાખો ધંધો વેપારનું જગત દુનિયા ભરના કામ કરતા કરતા ખાવા પીવાનું ધંધવાનું ચાલે છે કે નથી ચાલે છે તો ખાવાનો સમય કાપાને નાસ્તો અને જમવાના સમયનો સરવાળો મળીએ તો પોણો કલાક કલાક થાય કે નહીં આખા દિવસ પછી ભલે ખાતા ખાતા એ વાત ચાલતી હોય છે અંદર તો જે ચાલતું હોય એ ચાલતું હોય ખાતા ખાતા પણ દઈશું કહે શું ચાલે જે વિચાર ચાલતા હોય છે એમ આમાં પણ થઈ શકે છે માતા પિતા હાલતા ચાલતા મૂકતા સુતા અને વેપાર કરતા પણ આત્માના વિચાર અને આત્માનો ચાલી શકે થઈ શકે છે કરી શકાય છે અને એ બધા જીવો કરે છે એ નજરે જોવામાં આવે છે પણ જેને જ્યાં લાભ માન્યો જેને જ્યાં સુખ માન્યો એનું ચિંતન એનું પરિભ્રમણ એ વિષયનું ચાલશે બીજાનું કરવું હોય તો પણ નહીં ચાલે આ તો વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે જેના પરિણામ નહીં એટલે અહીંયા એમ કહે છે કે મોક્ષનું જીવ પણ પોતામાં અને પોતામાં જ્ઞાનને સૂક્ષ્મ કરીને રાગને જ્ઞાનમાં પ્રથમ તો બુદ્ધિ ગોચરપણે જુદા જુદા જાણી શકે છે અને જુદા જાણે જુદા દેખાય તો જુદા અનુભવવાનો પ્રયત્ન પણ કરી શકે છે પછી મોક્ષ માર્ગમાં આગળ વધતા છેલ્લે છેલ્લે સકળ કર્મના ક્ષય થવાથી સાક્ષાત છેદીને ભિન્ન ભિન્ન કરે છે પછી બધા જ કર્મનો ક્ષય થતા એ વખતે તો સાક્ષાત એટલે પૂરેપૂરા ત્રિકર્મને પાપ કર્મથી ભિન્ન થઈને એટલે મોક્ષને પામે છે હવે જે જીવ અને કર્મનો અંદરમાં સંધિબંધ છે તે કેવો છે પ્રશ્ન થાય છે ટીકા કરવાની આ પદ્ધતિ છે કે પોતે પ્રશ્ન ઉઠાવે છે અને પોતે જેનો ઉત્તર આપે છે શું કહે છે કેવો છે જીવ કર્મનો અંતઃસંધિબંધ અંતઃ એટલે અંદરમાં સંધિ એટલે જોડાણ થઈને પ્રતિબદ્ધ એટલે બંધાયેલો છે એવો જીવ ને કર્મ સંબંધીનો બંધ અથવા સંબંધ અંદરમાં કેવો છે કે સૂક્ષ્મે સૂક્ષ્મ છે ઘણી જ દુર્લક્ષ સંધિ રૂપ છે એટલે બહુ સૂક્ષ્મ બંધ છે જ્યાં જ્ઞાન અને રાગને એકત્વ થાય છે તે એકત્વ ઘણું સૂક્ષ્મ છે કેટલું સૂક્ષ્મ છે કે કેટલાક જ્ઞાનના સુધાર વાળા જીવો ઘણા શાસ્ત્રોનું અધ્યયન કરે છે મોટી વિદવત્તા પ્રાપ્ત કરે છે મોટી પંડિતા પ્રાપ્ત કરે છે અમુક બધા અધ્યયન કરી શકે અંદરમાં રાગ ને જ્ઞાન ને જોઈ શકે જુદા જુદા જોઈ શકે એવો એક અંતરલક્ષી જ્ઞાન નો અંતર્મુખી જ્ઞાન નો ઉભાર એક જુદી ચીજ છે જ્ઞાનના શાસ્ત્ર જ્ઞાનના ઉઘાડના પણ બે પ્રકાર છે એક પરલક્ષી જ્ઞાન અને એક સ્વલક્ષી જ્ઞાન તો પરલક્ષી જ્ઞાન ગમે તેટલું વિશાળ અને ઘણું છે એવું બીજાને દેખાતું હોય પોતાને પણ દેખાતું હોય પોતે આત્મકાર્ય કરવા સમર્થ નથી પોતાને અનુભવવા સમર્થ નથી અનાદિની ઊંધી શ્રદ્ધા છે તેને પલટાવીને સમ્યક શ્રદ્ધા કરવા પણ તે સમર્થ નથી પોતાના સ્વરૂપમાં સ્થિર થવા પણ તે સમર્થ નથી એ જ્ઞાન પુરુષાર્થનો ઉપાય લાવવા પણ સમર્થ નથી એ જ્ઞાન સ્વરૂપને રુચિ કરાવવા પણ સમર્થ નથી એ જ્ઞાન કોઈ ઉપયોગનો નથી દેખાય છે બુદ્ધિનો અને જ્ઞાનનો વૈભવ તો પણ તે આત્મકલ્યાણ માટે નકામું છે નિરર્થક છે પર્યાય બુદ્ધિમાં તો તેનું અહંકાર થવામાં અભિમાન થવામાં પણ નિમિત્ત પડી જાય છે દુષ્ટ અભિમાન થાય છે એટલે જે મુમુક્ષુ જીવો તત્વજ્ઞાનનો અભ્યાસ કરવા માટે આવ્યા છે બેઠા છે સ્વલક્ષી જ્ઞાન છે એવું કઈ ગમે તે શાસ્ત્ર માં છે પરલક્ષી જ્ઞાન છે પરલક્ષી જ્ઞાન છે તે સ્વલક્ષી જ્ઞાન નથી જાગૃતિ હોવી જોઈએ તો ઈચ્છા સાચી નહીતર ઈચ્છામાં દાનદ બીજી છે ઈચ્છા બીજી છે એમ થાય જવાબ દઈએ પૈસા તો આપી દઈએ કોને ના પાડી મારે આપવાની ઈચ્છા છે પણ અત્યારે નહીં કેમ અત્યારે નહીં પૈસા તો છે ને મારી પાસે છે ખરા પણ અત્યારે ઘણા અમારે મહાત્માના એવા કામ છે કે એ કામ પતાવ્યા પહેલા મારે તમને આપી શકાય એવું જ્યારે જાઓ ત્યારે એક વાત કરે આપવા છે પણ અત્યારે નહીં એનો શું થાય કહો આપણને ઈચ્છા છે એવો થાય એનો ન થાય એને દાન જ નથી એમ એનો શું થાય એમ મારી ઈચ્છા છે મારે તો સ્વલક્ષી જ્ઞાન પ્રાપ્ત કરવું છે મારી ઈચ્છા એવી છે મારી ઈચ્છા તો આત્માનું કલ્યાણ કરવાની છે પણ મારી ઈચ્છા તો સ્વરૂપ પ્રાપ્ત કરવાની છે પણ ઈચ્છાની સાથે જરા ઉદા ઉતરીને પોતે તપાસવું જરૂરી છે ઈચ્છા પ્રમાણે જ અભિપ્રાય કરવાના છે કે કંઈક બીજી રીતે પણ છે આટલી તપાસ કરવી એ જરૂરી છે. જો એમ તપાસવામાં ન આવે તો પોતે બફમ મારી જાય કે આપણે ક્યાં ઈચ્છા નથી. આપણે આ બધું વાંચીએ છીએ, સાંભળીએ છીએ, પૂરા ભક્તિ રોગ કરીએ છીએ, ઈચ્છા વચન કરતા હોય ને કે એમને શો કરતા હોય હોય. જો એ બધું કરે છે તો પછી એ બધું કરવા છતાં નથી કઈ પ્રાપ્ત થયું એની આકુલતા થાય છે. આ સવાલ વેપારમાં તો પરિશ્રમ કરે ને નફો ન થાય તો મગજ ઠેકાને લે નહીં. દુકાનમાં ગુસ્સો આવી જાય ને ઘરે આવે તો પણ ગુસ્સો આવી જાય છે. કેમ કે પરિશ્રમ થતા માટે મહેનત ઘણી કરી પણ વ્યર્થ છે. પણ ઈચ્છા સાથે પ્રાર્થના ઉપાડ નથી. ઈચ્છા વિકલ્પ આવે મારે સમય દર્શન પ્રાપ્ત કરવું, મારા આત્માને પ્રાપ્ત કરવું, મારું કલ્યાણ કરવું, નિર્ધાર કર્યો છે, જન્મ મરણના નાશનું ધ્યેય બાંધ્યું છે અને એ અનુસરીને જાગૃતિમાં આવ્યો છે. પોતાના દરેક પરિણામની અંદર જોતો જશે, તપાસતો જશે કે હું મારા ધ્યેયને અનુકૂળ ચાલું છું કે મારા ધ્યેયને પ્રતિકૂળ ચાલું છું. ધ્યેયને પ્રતિકૂળ પરિણામો છે એની આના અંતઃકરણને ઠેસ લાગ્યા વિના રહેશે નહીં. એવું જેનું સ્વરૂપ પ્રાપ્તિની ભાવનાથી ભીંજાયેલું હૃદય છે એને સ્વલક્ષી પરિણામ થાય છે. એને મોક્ષની ભૂમિકામાં સ્વલક્ષી પરિણામ કહે છે કે પોતાને જોયા કરે છે કે પોતાને જોનારો અંદરમાં અંદર અંતરબુદ્ધિમાં જ્ઞાન અને રાગને સમજીને એ જોઈ શકે છે કે જે પોતાને પોતામાં જોવે છે તે જોઈ શકે છે. જે પોતામાં જોતો નથી એટલો શાસ્ત્રમાં જોયા કરે છે અથવા વિચાર જ પરલક્ષી કર્યા કરે છે એ બહાર જોવે છે, અંદર પોતાના પરિણામને જોતો નથી, પોતાના ભાવને જોતો નથી, પોતાના ભાવને ઓળખવાનો એનો પ્રયત્ન નથી. એવી સ્થિતિ થાય છે.
એ જ માણસ નિષ્પક્ષપણે પોતાના દોષ જોઈ શકે છે,
બરાબર જોઈ શકે છે. જેને નિર્દોષ થવાનું છે એ તો નિષ્પક્ષપણે પોતાના દોષ જોશે તો જ એનો અનાદિનો સ્વચ્છંદ છે એ હાનિ પામશે. કે જે જીવ નિષ્પક્ષપણે પોતાના દોષ જોઈને સત્સંગ કરે છે એટલો દોષ જોઈને દોષ જોઈને સત્સંગ કરે છે અને એમાં એની ચર્ચા અને પરિચર્ચા ચાલે છે કે કેવી રીતે મળે એને સ્વચ્છંદ દબાય છે, હાનિ પામે છે. એ જીવ સમીપ દર્શન માટેના આગળના પગથિયાઓ માટેનો અધિકારી થાય. આગળનું પગથિયું સ્વરૂપ નિશ્ચય કરવું, આગળનું પગથિયું એટલે સત્પુરુષ પ્રત્યે અત્યંત વિજ્ઞાનવિત થવું અથવા સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થવી, એ બધી વાત એને ત્યાગ પછી લીધી. ક્રમમાં એવો ક્રમ, ક્રમથી એવી રીતે પ્રવેશ કરીને ક્રમથી આગળમાં ચાલ્યા વિના એમ નેમ ગમે તે ચાલે કે ગમે તેમ આછે એટલે કોઈ આત્મલાભ થાય કે પ્રસંગે દર્શનની પ્રાપ્તિ થાય એવું બધી બંધો નથી. બહુ વ્યવસ્થિત માર્ગ છે, વ્યવસ્થિત ઉપાય છે અને એની વ્યવસ્થાને બરાબર સમજીને અંગીકાર કરવી જોઈએ. સમીર સૂક્ષ્મ સંધિ છે એમ કે છે, ત્યાંથી વાત આવે છે. આ વિષય અંદર નો થોડો સૂક્ષ્મ છે, રાગ ને જ્ઞાન નું જોડાણ છે તે અંદર માં જોવું, કે રાગ ને સત્તામાં જ્ઞાન નથી, જ્ઞાન ને સત્તામાં રાગ નથી, એ ઘણું સૂક્ષ્મ છે. અને એ સૂક્ષ્મ જોવા માટે એને સ્વલક્ષી જ્ઞાન જોઈશે, પરલક્ષી જ્ઞાન થી એ જોઈ શકશે નહીં. તેનું વિવરણ આમ છે કે જે દ્રવ્ય કર્મ છે, વિવરણ છે, વર્ણન જે દ્રવ્ય કર્મ છે, જ્ઞાનાવરણ આદિ ભૂતગળ નો પિંડ, તે જોકે એક ક્ષેત્ર ઉદાહરણ છે, જીવના પ્રદેશો છે, ત્યાં પરમાણુઓ છે દ્રવ્ય કર્મના, તો પણ તેની તો જીવ થી ભિન્નપણાની પ્રતીતિ વિચાર કરતા જ ઉપજે છે. એ જે પરમાણુઓ છે તે જીવ થી જુદા છે એનો વિચાર કરતા એ સતત સમજાય છે, સમજાય છે ને એની ખાતરી પણ આવે છે. જળ દ્વિજાતીય પરમાણુ છે, આત્મા એ સચેતન દ્રવ્ય છે, કારણ કે દ્રવ કર્મ ભૂતગળ પિંડ રૂપ છે. દ્રવ કર્મ છે એ તો ભૂતગળના પરમાણુ છે, જોકે એ ક્ષેત્ર અવધારૂપ છે, તો પણ ભિન્ન ભિન્ન પ્રદેશ છે. એ ક્ષેત્ર એ ક્ષેત્રમાં રહેલા છે અવગાહીને, એટલે ત્યાં જીવનો આકાશ અપેક્ષા એ ક્ષેત્ર છે, ત્યાં પરમાણુ એ ક્ષેત્ર ભિન્નાઈમાં રહ્યા છે, તો પણ પરમાણુનું ક્ષેત્ર જુદું છે, જીવનું ક્ષેત્ર પણ જુદું છે. પરમાણુ જે શરીરના નોકર્મના પરમાણુ ઇન્દ્રિયના અંગો છે, કર્મના પરમાણુ ના અંગો છે, પણ જે શરીરના પરમાણુ આટલા ક્ષેત્રમાં છે એટલા ક્ષેત્રમાં આત્માના પ્રદેશો સ્પષ્ટતા સ્પષ્ટ્રિય છે. હવે એમાં ક્યાંય પોલાણ નથી, વેક્યુમ નથી, ખાલી જગ્યા નથી. જ્યાં આત્માના પ્રદેશો ઘનિષ્ઠ બને છે ત્યાં દુર્ગો પરમાણુ પણ ઘનિષ્ઠ બને, કોઈ ખાલી જગ્યા નથી. જરાય તો પછી એકબીજામાં કેવી રીતે રહ્યા, એક ક્ષેત્ર બે રહ્યા પદાર્થો, ચેતન પદાર્થ પણ જે ક્ષેત્ર છે તે ક્ષેત્રમાં પરમાણુ છે. પોતાના સ્વરૂપને છોડ્યા વિના બે પદાર્થો એક જગ્યાએ રહે તેને એક ક્ષેત્ર અવગાહન પણ કહેવામાં આવે છે. કેવી રીતે અવગાહી રહ્યા છે, તો પણ પોતપોતાના ક્ષેત્રમાં છે. પરમાણુમાં જીવ નથી, જીવમાં પરમાણુ નથી, શરીરમાં પરમાણુમાં ક્યાંય જીવ નથી, જીવ તો નથી, બધા પરમાણુ અજીવ છે, મળ્યા છે, અને જીવમાં કોઈ પરમાણુ નથી, પરમાણુમાં ક્યાંય જીવનો અંશ નથી. આ વસ્તુ સ્થિતિ છે, તે અચેતન છે, બંધાય છે અને છૂટા પણ પડે છે. તેના તે પરમાણુ રહેતા નથી, નવા આવે છે, જૂના થયેલા જાય છે. આમ વિચારતા ભિન્નપણાની પ્રતીતિ ઉપજે છે. આટલું દ્રવ્ય કરવું માની લો, નોકર્મ જે શરીર મન વચન કાય તેનાથી પણ તે પ્રકારે વિચાર કરતા પ્રતીતિ ઉપજે છે. આ વિષય બુદ્ધિગમ્ય રીતે સમજવો સહેલો છે, પણ ભાવ કર્મનો વિષય કેટલો સહેલો નથી, જરા સૂક્ષ્મ છે એમ અહીંયા આવે વિશેષતા કરવી છે.
અને સમજાય એ વિશે જરા
જીવને સંયોગમાં સુખ છે, યોગની પ્રાપ્તિથી સુખી થવાય છે એવી ભાવના ઘણી તીવ્ર થઈ જાય છે. જ્યારે ત્યારે એની એવી કલ્પનાઓ થાય છે કે કેટલાક દેવ ને દેવીઓ મને સંયોગોની પ્રાપ્તિ કરાવશે, જે સંયોગો જોઈએ છે તેને મને પ્રાપ્તિ કરાવશે એવી ભ્રાંતિથી તિરંજ ગતિમાં પ્રાપ્ત કરવાના પરિણામ કરીને જીવ એની માન્યતાઓ રાખે છે. એનું ફળ તિરંજ ગતિ છે. એટલે જેને ઢોર ઢાંખર જીવ જંતુમાં પશુ પક્ષીમાં જન્મવું હોય એને એ બધા પ્રકારના પરિણામ કરવા, ઢોરમાં ન જવું હોય તો ન કરવા,
લક્ષ્મી પૂજન અને સરસ્વતી પૂજન ચોપડા પૂજન ન કરવું. બધા લક્ષ્મી પૂજન સરસ્વતી પૂજન ચોપડા
પૂજન તિરુષમાં જવાના લક્ષણ છે. શ્રાપના નામે ચોરી કરે તો શું કરે, ચોરના બોર્ડ તો કોઈ મારતો નથી, ચોર છું ચોરી કરું છું, બોર્ડ તો શ્રાપ નું લગાવીને ચોરી કરે છે. વૈભાવિક શક્તિ વૈભાવિક શક્તિનો કાર્ય શું, શક્તિઓમાં એક વૈભાવિક નામની શક્તિ છે, એનું કાર્ય છે સામાન્યમાંથી વિશેષપણે પરિણમવું. તે સામાન્યમાંથી વિશેષપણે પરિણમવું તેને વિભાવ કહે છે. વિશેષ ભાવ તે વિભાવ એવો અર્થ છે. સંસાર અવસ્થામાં એની વિકૃત દશા હોય છે ત્યારે અનેક પ્રકારના રાગ દ્વેષ મોહ મલિન પરિણામે વિભાવ હોય છે, અને મોક્ષ અવસ્થામાં મુક્ત અવસ્થામાં શુદ્ધ સામાન્ય સ્વરૂપમાંથી શુદ્ધ અવસ્થાઓનું પરિણામ થાય છે, તે પણ વિભાવિક શક્તિનું શુદ્ધ પરિણામ છે. એ વિશેષ ભાવ થવો તે વિભાવિક શક્તિનો ગુણ છે. રાગને જ્ઞાન પ્રવેશ ભિન્ન છે, તેવી જ રીતે કર્મ અને આત્માના પ્રદેશ ભિન્ન. કોઈ અપેક્ષાએ જાણવા રાગ અને જ્ઞાન જે રીતે પ્રદેશ ભિન્ન છે તેવી જ રીતે કર્મના પરમાણુઓ અને આત્માના પ્રદેશોની ભિન્નતા છે. કેમ કે કર્મના પરમાણુઓ એક દ્રવ છે અને એને પોતાની જુદી પર્યાય છે, ત્યારે રાગ છે એ જીવની જ વિકારી પર્યાય છે. પણ એને એમ સમજી શકાય કે ટેલિવિઝનના દૃષ્ટાંતે આપણે સમજી શકીએ કે જે પડદો છે એનું જે ક્ષેત્ર છે એના ઉપર ચિત્ર આવે છે અનેક જાતના, એ ચિત્ર બદલાય છે પણ પડદો બદલાતો નથી. પડદો તેનો તે રહે છે અને ચિત્ર બદલાયા કરે છે. એમ જીવના પ્રદેશો તેના તે રહે છે અને રાગના ચિત્રો બદલાયા કરે છે, નિરાકારના ચિત્રો બદલાયા કરે છે. તો એ અપેક્ષાએ એટલે કે દ્રવ્યાનુયોગથી લઈએ તો એક જ પ્રદેશ છે, અને ભિન્નભિન્નપણે એનો વિચારીએ કે એકનો નાશ થતા બીજાનો નાશ થતો નથી, રાગનો નાશ થતાં આત્મપ્રદેશોનો નાશ થતો નથી અથવા જ્ઞાનનો નાશ થતો નથી, માટે એનો ભિન્ન ક્ષેત્ર છે એમ પણ વિચારી શકાય છે. તો એમ વિચારવા પાછળ કોઈ હેતુ પણ છે. સ્વહેતુ પણ એમ વિચારવું જોઈએ, માત્ર એ વિષયના વિવાદને અથવા પોતાની માન્યતાને સિદ્ધ કરવા માટે વિચારવાનો પ્રશ્ન નથી. હેતુ એ હોવો જોઈએ કે રાગ મારા પ્રદેશથી ભિન્ન છે અને હું જ્ઞાનમય અભિન્ન પ્રદેશથી આત્મા છું, તો પોતાના સ્વરૂપમાં અહું પણ જ્ઞાનમય પોતાના સ્વરૂપમાં અહું પણ કરવાના હેતુથી, કરવાના પ્રયાસ પૂર્વક કેવી રીતે વિચારવું જોઈએ. પણ એવો પ્રયાસ કર્યા વિના માત્ર જે ભિન્ન કહે છે તેને અભિન્ન કહેવા અને અભિન્ન કહે છે તેની સામે ભિન્ન કહેવા, અથવા એવું જાણપણું કરવું કે કઈ રીતે ભિન્ન છે અને કઈ રીતે અભિન્ન છે, ઇન્ફોર્મેશન કલેક્શન બ્યુરો બધી માહિતી મેળવી જુદી જુદી અપેક્ષાઓની અભિપેક્ષાઓની, એ કોઈ જ્ઞાનનું સ્વરૂપ નથી. દરેક અપેક્ષાઓ અને નિરીક્ષાઓ પાછળ પારમાર્થિક હેતુ શું છે, એ પારમાર્થિક હેતુના દ્રષ્ટિકોણથી દરેક વાતને વિચારવી, તત્વજ્ઞાનમાં એ હેતુને છોડીને કોઈ પણ વાત વિચારવા યોગ્ય નથી, નહીંતર એમાંથી પાછી એક ત્રીજી ગડબડ ઊભી થશે. આ વિષય પંડિત જયચંદ્રજીએ સમર અધિકારની 181 83 ગાથાના ભાવાર્થમાં લખ્યો છે કે રાગ અને જ્ઞાનના પ્રદેશો ભિન્ન ભિન્ન છે, તો ત્યાં રાગથી ભિન્ન કરવાનો ભિન્ન પડવાનો પારમાર્થિક હેતુ રહેલો છે. પણ જે ક્ષેત્રમાં જ્ઞાનની ઉત્પત્તિ થાય છે ફિઝિકલી, એ ક્ષેત્રમાં રાગની ઉત્પત્તિ થતી નથી એમ કહેવાનો અભિપ્રાય નથી. એ દ્રવ્યાનુયોગનો વિષય છે કે પર્યાયના ક્ષેત્રમાં જ્ઞાનની પર્યાય હોય કે રાગની પર્યાય હોય, ક્ષેત્ર એક છે, તો પણ એ અધ્યાત્મનો વિષય છે કે જ્ઞાનના ક્ષેત્રમાં રાગનું ક્ષેત્ર નથી ને રાગના ક્ષેત્રમાં જ્ઞાનનું ક્ષેત્ર નથી, એમ આધ્યાત્મિક વિષય બીજા અનુયોગના સિદ્ધાંતોથી પર થઈને કંઈક વિશેષ રહસ્ય સમજાવે છે. અને એ રહસ્ય છે એ સ્વરૂપમાં એકાગ્ર થવાની પદ્ધતિ, કાર્ય પદ્ધતિને સૂચિત કરનારું એ રહસ્ય છે. અને એ પરમાર્થનો ઉત્કૃષ્ટ દ્રષ્ટિકોણ છે, એ દ્રષ્ટિકોણને સેવવા માટે એ વાત કરવામાં આવી છે. કોઈ દ્રવ્યાનુયોગના સિદ્ધાંતોની તોડફોડ કરવા માટે એ વાત પર્યાયના સરકારક માટે કઈ મતભેદ છે અને જો હોય તો કઈ જાત ના છે અને ખરેખર શાસ્ત્ર પ્રમાણે શું કરવું જોઈએ, કોઈના મતભેદની ચર્ચા કરવાનો મારો વિચાર કે અભિપ્રાય નથી. પોતાને શું સમજવું છે આનાથી એટલો પ્રશ્ન હોય તો પછી એની આપણે ચર્ચા કરીશું. પણ સામાજિક મતભેદોને કોઈ આ બેઠક ઉપરથી ચર્ચાને પ્રેરણ ઉપર લેવાનો મારો અભિપ્રાય છે. આજે સવારમાં આત્મલક્ષી તરફ ધ્યાન દેવાનું થયું, તો આત્મલક્ષી તરફ ચિંતન સાથે પ્રયત્ન કરે તો મોક્ષનું આત્મકલ્યાણ થાય, તો આ બાબત વિસ્તાર કરો. શું છે કે આત્મલક્ષી છે એ વખતે પણ થોડી સ્પષ્ટતા કરી હતી કે આત્મહિતનું લક્ષ્ય પર્યાયે પર્યાયે દરેક ઉદયમાં પ્રસંગે પ્રસંગે કાર્ય કાર્ય અથવા ક્ષણે ક્ષણે વધારે જાગૃતિ હોય પણ મારાનું પરિણમન આત્મકલ્યાણમાં અનુકૂળ છે કે આત્મકલ્યાણની સાથે પ્રતિકૂળ છે, પ્રતિકૂળ છે તો એમાં વિરાધક પણ શું, અનુકૂળ છે તો એમાં આરાધક પણ શું, એ વગેરે પ્રકારથી પોતાનું અંતર અવલોકન કરવું એ પ્રારંભનો આત્મલક્ષ છે. અને ત્યાં એમ કરતા એ સ્વરૂપનું ભાવભાષણ થતા સ્વીકારે સ્વભાવનું જે લક્ષ બની જાય છે એ ત્યાર પછીનો આત્મલક્ષ છે. અને એમ કરતા જે અનુભવ થાય છે તે મોક્ષ માર્ગનું પણ છે, એ આત્મલક્ષ છે. એમ મેન્ટેન તબક્કાએ સ્વલક્ષ શું છે એનું અર્થઘટન છે. શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 254 ના સંદર્ભમાં સમજવાની ધારણા છે. દ્રેલું પ્રમાણે પહેલા પોતાના ક્રમ પ્રમાણે પોતાના દોષને જોવાનું શરૂ જોઈએ, પછી સ્વચ્છંદ દબાય અને ત્યારબાદ સત્પુરુષની ભક્તિ વિશેષ થઈ શકે આ ક્રમને વિશેષ સમય આપશો. પત્ર બહુ સુંદર છે. આખા ગ્રંથમાં શ્રીમદ રાજચંદ્રજીમાં 254 નંબરનો પત્ર બહુ સારો છે. સંક્ષિપ્તમાં એના મુખ્ય મુખ્ય મુદ્દાઓ કહીએ તો એવા છે કે જેને ખરેખર દુઃખથી મુક્ત થવું હોય અને ખરેખર આત્માની સુખ શાંતિ જોતી હોય તો પ્રથમમાં પ્રથમ એ જીવને દ્રઢ મોક્ષેચ્છા ઉત્પન્ન થવી જોઈએ. મોક્ષ ભલે સાધક દશાને સાધ્ય એની અંતિમ પર્યાય છે, છેલ્લે પર્યાય છે, તો પણ મોક્ષની ભૂમિકામાં ધ્યેયના અને અનુલક્ષીને એ પહેલી પર્યાય છે. જેમ કોઈ મકાન 25 માળનું 50 માળનું બનાવવું હોય તો પહેલા બધા માળનો આખું એન્જિનિયરિંગ વિચાર્યા પછી જ પાયો એના પ્રમાણમાં નક્કી થાય અને એ પાયો એના પ્રમાણમાં ખોદાઈને જણાય તો એ 25-50 માળનું મકાન એના ઉપર રહી શકે. એમ જેને સદાને માટે સુખી થવું છે એ તો મોક્ષ પર છે. પૂરા સુખી થવું છે એ પણ મોક્ષ પર છે. તો એનો પાયો કેવો હોય અને એ પાયો કેવો નાખવો જોઈએ એનું જ દુર્લક્ષ સેવાયું હોય અથવા એ વાતને ખબર જ ન હોય, અજય ન હોય જેવું, તો એને આ કાર્યની શરૂઆત કેવી રીતે થાય છે એની એને ક્રમની ખબર નથી. એટલે ત્યાં એ પ્રકરણની અંદર માં મોક્ષથી શરૂ કરી છે. એટલા માટે કે એ પ્રથમમાં પ્રથમ કોઈ પણ જીવનું ધ્યેય હોવું જોઈએ. જો કે ધ્યેય વિનાનો કોઈ જીવ છે કાં તો જીવને ધ્યેય સંસારનું છે ને કાં તો જીવને ધ્યેય મોક્ષનું થાય. પહેલું ધ્યેય બદલીને બીજું ધ્યેય ન થાય ત્યાં સુધી પહેલું ધ્યેય એમને એમ અચળ રહે છે. અને જ્યાં સુધી ધ્યેય બદલાતું નથી ત્યાં સુધી મોક્ષના અર્થે કરવામાં આવેલી કોઈ ક્રિયા અક્રમે શરૂ થયેલી હોવાથી ક્રમભંગ હોવાથી એની કદી સફળતા થતી નથી. આ એક પરિસ્થિતિ છે, આ પાયાની વાત છે. એટલે કોઈ પણ મનુષ્ય અહીંયા આવેલા આ માર્ગમાં ગુરુદેવના અનુયાયી તરીકે અથવા જ્ઞાનીઓના માર્ગને અનુસરવા માંગતા કોઈ પણ જ્ઞાનીના માર્ગને માર્ગ તો એક જ છે, તમને કારણ નામ જુદું જુદું ઉપકારની દ્રષ્ટિએ લેવામાં આવે છે. એ જ્ઞાની પુરુષના માર્ગને અનુસરવા માંગતા એવા કોઈ પણ મનુષ્ય પ્રથમમાં પ્રથમ જીવનનું ધ્યેય બદલી નાખવું જોઈએ. જ્યાં સુધી જીવનનું ધ્યેય બદલવામાં નહીં આવે ત્યાં સુધી આ માર્ગની શરૂઆત થવાની નથી. ગુરુદેવ શ્રી એક સૂત્ર સિદ્ધાંત આપણને આપ્યો છે કે પૂર્ણતાની લક્ષ્ય શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે, અને એ વાત કૃપાલદેવ તો એમના પુત્રોમાં ઠામ ઠામ કરે છે. 609માં પણ એ જ વાત કરી છે, જે પત્ર માત્ર સત્સંગનો છે, મોક્ષ માટે સત્સંગનો મહત્વ દર્શાવવાનો પત્ર છે, પણ વાત મોક્ષથી શરૂ કરી છે. અહીંયા પણ મુમુક્ષુ ક્રમે કેવી રીતે આગળ વધીને સ્વાનુભવની પ્રાપ્તિ કરે, અહીં તો સ્વાનુભવ ગતર ખેતી હજ રીતે ભાવ ભાષણની પદાર્થ નિર્ણય. તો પદાર્થ નિર્ણય અને મોક્ષનો ધ્યેય એ બે વચ્ચે શું ક્રમ પડે છે, આટલો વિષય આ 252માં પત્ર પડે. એ વાત લીધી છે કે એ ધ્યેય પ્રથમ તો પોતાના સ્વચ્છંદની હાનિ કરવી, એ સ્વચ્છંદની હાનિ કરવા માટે પોતાના દોષ નિષ્પક્ષપાતપણે જોવા, અને એ રીતે સત્સંગને ઉપાડવું. પ્રકરણ તો બધા વિસ્તારવાળા છે, એ પત્ર વાંચન કરવા બેસે તો કલાકો લાગે છે, પણ સંક્ષેપ માહિતી વાત છે કે એવી રીતે જ્યારે સ્વચ્છંદ દબાય છે ત્યારે જીવને પોતાને આ લોકના પદાર્થોમાંથી સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા અલ્પ પણ રહે છે કે કેમ, કે આત્મામાં જે પરમાનંદ છે એની પ્રાપ્તિની એને ઈચ્છા છે, એ વાત પણ એને અંદરમાં તપાસીને નિર્ણય ઉપર આવવું પડે છે. કોઈ વિધિમાન સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ તરીકે હોવી ઘટે છે, અને અથવા અવિદ્યમાન પુરુષનો સત્પુરુષ હોય તો પંચના પ્રત્યેમાં હોવીને પરમેશ્વર બુદ્ધિ હોવો ઘટે છે, અને એ એટલા ક્રમથી પસાર થયા પછી પોતાના સ્વપદાર્થનો નિર્ણય કરવા માટે અને સત્પુરુષને ઓળખવા માટેનો પણ એક પ્રયત્ન હોવો જોઈએ છે, અને એ શોધનો ખોજનો પ્રયત્ન છે, એ પ્રકારના ખાસ પ્રકારના પ્રયત્ન છે. જીવ સત્પુરુષનો નિર્ણય કરે અને પોતાના સ્વરૂપનો નિર્ણય કરે ત્યારે એને ભાવભાષણ થઈને સ્વરૂપ લક્ષ ઉત્પન્ન થાય છે, વેદજ્ઞાનની સ્વાભાવિક પ્રવૃત્તિ ચાલુ થાય છે, સ્વરૂપ મહિમા અને અનન્ય આત્મરુચિ પ્રગટ થાય છે, અને એ જે ભાવભાષણ છે એ વખતે જીવને એવા સંસ્કાર પડે છે કે એ સંસ્કાર કદી પણ નિર્મૂળ થતા નથી, એ સંસ્કારથી એ જીવ અવશ્ય સમય દર્શનની પ્રાપ્તિ કરે કરેને કરે જ, એવી એક સ્થિતિએ પહોંચાય એના માટેનો કયો ક્રમ છે એ દર્શાવવાનો એ પત્ર છે. મુમુક્ષુ જીવે વધારે સૂક્ષ્મતાથી અથવા વધારે રુચિથી એનો અભ્યાસ કરવા જેવો છે. પ્રશ્ન છે કે મળદું ક્રિયાવતી શક્તિથી સંસારમાં જાય છે, તો સંસારમાં બધું ક્રિયાવતી શક્તિથી આપોઆપ થાય છે? ક્રિયાવતી શક્તિ વિસ્તારથી સમજાવ. ક્રિયાવતી શક્તિ એટલે શું? જીવમાં અને ઉદ્ગળ પરમાણુમાં આ બે પદાર્થમાં આ શક્તિ છે. છ દ્રવ્યોમાં બાકીના ચાર પદાર્થમાં આ જાતની શક્તિ આ પ્રકારનો ગુણ નથી. ક્રિયાવૃત્તિ શક્તિ એટલે કોઈ પણ દ્રવ્ય એક ક્ષેત્રથી આકાશમાં બીજા ક્ષેત્રમાં, આકાશના ક્ષેત્રે પોતાનું ક્ષેત્રનો ત્યાગ કોઈ કરતો નથી, પર ક્ષેત્રની અપેક્ષાએ એમ કહી શકાય કે આકાશના એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં જીવનું અથવા પરમાણુનું ગમન થાય, ગતિ થાય, તેને ક્રિયાવતી શક્તિનું પરિણામ કહેવાય છે. પરંતુ એમાં એટલો અપવાદ છે કે જ્યારે કોઈ જીવ સિદ્ધાલયમાં સ્થિર થાય છે ત્યારે તે ક્રિયાવતી શક્તિનું પરિણામ તે જ સ્થળે સાદી અનંતપણે રહે તેવું થાય છે, નહીતર જીવ ગતિ આ ગતિમાં જાય છે, પરમાણુ પણ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં જાય છે, એનું કારણ એ ક્રિયાવતી શક્તિ છે. અને તેની મેક્સિમમ સ્પીડ લિમિટ એવી છે કે એક સમયમાં 14 બ્રહ્માંડના એક છેડેથી બીજા છેડે એક જીવ કે એક પરમાણુ જઈ શકે છે, એટલે એની વધુમાં વધુ ગતિની સ્પીડ લિમિટ છે. એટલે જુઓ કે અહીંયાથી કોઈ જીવ દેવલોકમાં જાય કે નારકીમાં જાય, આપણે અત્યારે મધ્યમાં છીએ, 7 બ્રહ્માંડ 7 રાજુ ઉપર છે, 7 રાજુ નીચે છે, મધ્ય લોકમાં મનુષ્ય ક્ષેત્ર છે. અહીંથી કોઈ જીવ દેવલોકમાં જાય કે નારકીમાં જાય તો એને કયું વાહન મળે છે? શરીરે અહીંયા છોડે છે કે પગે હાલીને પણ ન જાય? નહીં તો અહીંયા તો અપરથી ચાલે છે, રસ્તા વગર વાહન ચાલે છે, એ શું બતાવે છે? એની ક્રિયા વૃદ્ધિ શક્તિનું પરિણામ છે. દેહને પણ અહીંયા છોડીને કોઈ પણ જાતના સાધન વગર જીવ એક સમયમાં અથવા બે સમયમાં જ્યાં એને જે કર્મ બાંધવાના ભોગવવાનું ક્ષેત્ર છે એ ભવ્ય સ્થાનની અંદર પહોંચી જાય છે. કઈ તો હજી નક્કી ન થયું હોય, ભાઈ છે કે ગયા છે કે રહ્યા છે એ નક્કી ન થયું હોય એ પહેલા તો બીજે પહોંચી ગયા હોય છે. એવું ગતિમાન પણ એ ક્રિયાવૃત્તિ શક્તિનું કાર્ય છે. શાસ્ત્ર વાંચન નો નાનાવરણ શોષણ પરોક્ષ ઉદાહરણની વાત નથી. એ પ્રકાર જયારે પછમા તો સ્વાનુભવનો આવરણ નીકળી જાય એવું જે પર્યાયની અંદર જ્ઞાન થાય, સ્વસંવેદનનો આવરણ નીકળી જાય એટલે પરપ્રવેશ ભાવનો આવરણ નીકળી જાય એવો જે પ્રકાર જ્ઞાનમાં આવવું જોઈએ એને અહીંયા જ્ઞાનાવરણીનો શોષણ લેવું, અને એમ થતાં મિથ્યા સુકર્મનો પણ સાથે સાથે નાશ થાય સ્વાનુભવ થતાં, અને શુદ્ધ સ્વરૂપમાં ચૈતન્ય સ્વરૂપમાં બેસવાની એ સમર્થ થાય છે. એટલે કે એમને બળ છે પોતાના સ્વરૂપમાં વ્યાપક ભાવે અનુભવ કરવામાં સમર્થ થાય છે, નહીં તો એવું સામર્થ હોતું નથી. એટલે એને અપુરુષાર્થ કહે છે, અને આવા સામર્થને પુરુષાર્થ કહે છે, એ રીતે સ્વાનુભવ ત્યાં થાય છે.